यशोदानंदन ब्रज जन रंजन
यशोदानंदन ब्रज जन रंजन
यमुना तीरवन चारी जय राधा माधव कुंज बिहारी गोपी जन वल्लभ गिरिवर धारी
जय राधा माधव कुंज बिहारी गोपी जन वल्लभ गिरिवर
जय राधा माधव कुंज बिहारी गोपी जन वल्लभ गिरिवर धारी
जय राधा माधव कुंज बिहारी गोपी जन वल्लभ गिरिवर धारी
यशोदानंदन ब्रज जन रंजन यशोदानंदन ब्रज जन रंजन यमुना तीरवन चारी जय राधा माधव कुंज बिहारी गोपी जन वल्लभ गिरिवर धारी जय राधा माधव कुंज बिहारी गोपी जन वल्लभ गिरिवर धारी
जय राधा माधव कुंज बिहारी गोपी जन वल्लभ गिरिवर धारी
हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे
हरे कृष्णा कृष्णा
Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Hare Ram, Ram Ram, Hare Hare.
Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare,
Hare Ram, Hare Ram, Hare Ram, Ram Ram, Hare Hare. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Hare Ram, Ram Ram, Hare Hare.
Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare,
Hare Ram, Hare Ram, Ram Ram, Hare Hare.
Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare,
Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare.
Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare,
Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare.
Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama.
Shyam Sundar Radhe,
Radha Shyam Sundar Radhe,
Radha Shyam Sundar Radhe, Shyam Sundar Radhe, Shyam Sundar Radhe, Shyam Sundar Radhe,
Shyam Sundar Radhe, Shyam Sundar Radhe,
Shyam Sundar Radhe, Krishna Balaram, Krishna Balaram, Jaya Krishna Balaram.
सभी लोग एक साथ मंगलाचरण का पाठ कीजिए।
ओम ज्ञान तिमिरांधस्य ज्ञानांजन शलाकया चक्षुर्मीलितं येन तस्मै श्री गुरुवे स्थापितं भूतले स्वयं रूपदामह्यं ददाति स्वपदान्तिकं वन्देऽहं श्रीगुरो साग्रजातं सहगणगुणान्वितं तं सजीवं सावधेतं सावधूतं परिदंशयितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादं श्रवण ललिता श्री साकारि चांच वांचा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो चैतन्य प्रभो नित्यानन्द श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृन्द हरे कृष्ण कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम हरे राम 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 हरे हरे।
तो आप सब भक्तों नु श्रीमद भागवत सप्ताह ना पंचम दिवस में हार्दिक स्वागत। श्रीमद भागवत में 10 विषय है। अत्र सर्ग विसर्गश्च स्थानम पोषणम उतय। एमा एक विषय जेनु नाम छे उति विषय। उतय नो अर्थ थाय कर्म वासना। આ સંસારમાં જે વ્યક્તિ જેવા કર્મ કરે એને એવું ફળ પ્રાપ્ત થાય છે। સારા કર્મોના સારા ફળ અને ખરાબ કર્મોના ખરાબ ફળ। એકવાર બ્રહ્માજીના પ્રથમ 4 પુત્ર ભગવાનને મળવા માટે વૈકુંઠ જાય છે। અદ્ભુત ભગવાનનું ધામ કહેવાય છે। ભગવાનના ધામમાં સૂર્યની આવશ્યકતા નથી। ન તદ વાસ્યતે સૂર્ય ન શશાંક ન પાવક। ભગવાનના ધામની મહિમા, ભગવાનના ધામમાં કોઈ પાવર ઇલેક્ટ્રિકસિટી નથી, ટ્યુબલાઇટ પણ નથી, બલ્બ પણ નથી। ભગવાનનું ધામ અપને આપ પ્રકાશિત છે અને ભગવાનના ધામની એક વિશેષ મહિમા કે છે યત ગત્વા ન નિવર્તંતે તદ ધામ પરમમ મમ। એ ભગવાનના ધામ વૈકુંઠમાં જો કોઈ વ્યક્તિ એક વખત વયો જાય તો એને ફરીથી આ પૃથ્વી પર દુઃખ ભોગવવા માટે આવવું નથી પડતું। આવા આધ્યાત્મિક જગત જે આ ભૌતિક જગતને પરે વૈકુંઠ ધામ છે, એવા વૈકુંઠ ધામમાં બ્રહ્માજીના પ્રથમ 4 પુત્ર સનક સનાતન સનંદન અને સનત 4 પુત્રો જાય। જેવા ભગવાનના વૈકુંઠ ધામના દ્વારથી પ્રવેશ કરવાનો પ્રયાસ કરે એ જ સમયે એ દ્વાર ઉપર 2 દ્વારપાળ ઉભા હતા, એકનું નામ જય અને બીજાનું નામ વિજય હતું। આ જય અને વિજયે સનત કુમારોને રોકી દીધા, તમે અંદર નહીં જઈ શકો। સનત કુમારોએ કીધું અમારે ભગવાનને મળવું છે। દ્વારપાળ કહે છે ભગવાન અત્યારે બિઝી છે, વ્યસ્ત છે, તમે નહીં જઈ શકો। સનત કુમારો કે અમે જઈશું, નહીં જઈ શકું, જઈશું। એ ભગવાનના દ્વાર ઉપર જ્યારે આ ઘટના ઘટી સનત કુમારોને ક્રોધ આવ્યો અને ક્રોધ આવી એ જય અને વિજયને શ્રાપ દઈ દીધો કે જે તમે અસુરો જેવું કાર્ય કરી રહ્યા છો। અસુરો ભગવાનને મળવામાં બાધા ઉત્પન્ન કરે, અસુરોનું કાર્ય શું હોય? કદાચ આ સંસારના જીવને જો ભગવાન પ્રત્યે ધર્મમાં આગળ વધવું હોય, કે ભગવાનના મંદિરે જવું હોય, કે ભગવત કથામાં જવું હોય, એ ભગવત કથા ભગવત મંદિર ધર્મમાં જવાથી જે રોકે એને અસુર કહેવામાં આવે. પછી ભલે એ મનુષ્ય શરીરમાં હોય, એ અસુર છે. કારણ આ સંસારમાં સૌથી મોટું કાર્ય ભગવત ભજન છે. અને જો આપણા કુટુંબીજન, આપણા મિત્ર ભગવત ભજનમાં ભગવાનની ઓર આગળ વધતા હોય તો એને મદદ કરવી જોઈએ. પણ જે લોકો એને રોકે છે એનું ભવિષ્ય બહુ ખરાબ છે. કથાથી તમે સમજી શકો, સનત કુમારોને ભગવાનને મળવું હતું, જય વિજય મળવા ન દીધા. એ સનત કુમારોએ શ્રાપ દીધો, તમે અસુર જેવું કાર્ય કરી રહ્યા છો, ભગવાનને મળવામાં બાધા બની રહ્યા છો, અમે તમને શ્રાપ આપીએ છીએ કે તમે અસુર થઈ જાઓ. જય અને વિજય કોઈ સાધારણ વ્યક્તિ નહોતા, ભગવાનના ધામના પાર્ષદ હતા, પાર્ષદત્વ પ્રાપ્ત કરી લીધું હતું. પણ એ ભગવાનના ધામ વૈકુંઠથી પણ એને પૃથ્વી પર આવવું પડ્યું, અસુર બનવું પડ્યું. માટે જીવનમાં ક્યારે પણ કોઈ પણ વૈષ્ણવ ભક્તને દુખી ન કરવા જોઈએ. ખાલી વૈષ્ણવ ભક્ત જ નહીં, સંસારમાં કોઈ પણ વ્યક્તિ આપણાથી દુખી ન રહેવો જોઈએ. આપણો એવો પ્રયાસ હોવો જોઈએ, એવા કાર્યો કરીએ, એવો પ્રયાસ કરીએ કે જેનાથી આપણા દ્વારા કોઈ દુખી ન થાય. જય અને વિજયને શ્રાપ મેળવો. માનો તમારા મનમાં પ્રશ્ન થાય, શું ભગવાનના ધામમાં પણ ક્રોધ થતો હશે? કારણ કે જે લોકો ક્રોધથી મુક્ત થઈ ગયા છે એ જ ભગવાનના ધામમાં જઈ શકે. જે સમસ્ત ક્રોધથી રહિત છે એ જ ભગવત ધામ પ્રાપ્ત કરી શકે. તો ભગવત ધામમાં જેને ક્રોધ, વાસ્તવિક કારણ એ છે કે આ સનત કુમારોને ક્યારેય ક્રોધ આવે નહીં, કારણ કે તો મહાત્મા છે, સંત છે. પણ એ સનત કુમારને ક્રોધ આવ્યો ભગવાનની ઈચ્છાથી. ભગવાનની આવી તે કેવી ઈચ્છા? ભક્તો, ભગવાન સર્વશક્તિમાન છે. ભગવાન શ્રી વિષ્ણુ સર્વ ભોગોના ભોગતા છે. ભગવાન શ્રી કૃષ્ણનું એક નામ છે રસરાજ, જે બધા રસોને ગ્રહણ કરે. અનેક પ્રકારના રસ, વાત્સલ્ય રસ, દાસ્ય રસ, સાખ્ય રસ, માધુર્ય રસ, રૌદ્ર રસ, હાસ્ય રસ, અને એક રસ છે વીર રસ. એ ભગવાનને એના ધામમાં બેઠા બેઠા ઈચ્છા થઈ કે મારે વીર રસનું આસ્વાદન કરવું છે. ક્યારેક ક્યારેક કોઈક અખાડામાં જતું હોય અને શરીર બનાવ્યું હોય તો ક્યારેક મન થાય કોકની હારે આપણે ઝઘડો કરી, હાથાપાઈ કરી. એમ ભગવાનને એક દિવસ મન થયું, ચલો કોકની સાથે આપણે યુદ્ધ કરીએ. પણ ભગવાને વિચાર કર્યો, મારી સાથે યુદ્ધ? કોઈ સાધારણ વ્યક્તિ આવે અને એક લાફો મારી દઉં, મરી જાય. યુદ્ધ પણ બરાબરીમાં થાય. વિચાર કર્યો, મારી સાથે બરાબરીમાં યુદ્ધ કોણ કરી શકે? ભગવાને જોયું, મારા દ્વારપાળ જય અને વિજય મારી સાથે યુદ્ધ કરી શકે. એ ભગવાનની પ્રેરણાથી સનત કુમારોએ જય વિજયને શ્રાપ દીધો. અને જ્યારે શ્રાપ દઈ ચૂક્યા એ જ સમયે ભગવાન વિષ્ણુ આવ્યા. જય વિજય પ્રાર્થના કરે, પ્રભુ અમે તો તમારી સેવામાં હતા, અમને શ્રાપ મળ્યો છે. ભગવાને કીધું, આ મારી ઈચ્છાથી તમને શ્રાપ મળ્યો છે. કીધું, કોઈ વાંધો નહીં પ્રભુ, તમારી ઈચ્છા છે તો અમે અસુર બનવા માટે પણ તૈયાર છીએ. પણ પ્રભુ અમને એક વચન આપો, કે અમે કોઈ પણ શરીરમાં જન્મ લઈએ, અમે ગમે એવા અસુર બનીએ, પણ એ અસુર શરીરમાં પણ તમારી સ્મૃતિ ન ભૂલાય, તમે સદૈવ અમને યાદ રહો, મનમાં તમારું સ્મરણ બન્યું રહે એવા આશીર્વાદ આપો. ભગવાને તથાસ્તુ કીધું અને કીધું ખાલી ત્રણ જન્મ તમારે લેવાના છે, હું તમારો ઉદ્ધાર કરીશ. એ જય અને વિજય ભગવાનના ધામમાંથી પૃથ્વી પર આવે, અસુર બને. જય હિરણાક્ષ અને વિજય હિરણાકશિપુ. હિરણાકશિપુના ચાર પુત્ર, એમાંથી સૌથી નાના પુત્રનું નામ પ્રહલાદ હતું. પ્રહલાદનો અર્થ થાય પૂર્ણ આનંદમય. આહલાદ એટલે આનંદ, અને એમાં પ્ર ઉપસર્ગ લાગ્યો છે, પ્રકૃષ્ટ રૂપેણ આનંદ, જે પૂર્ણ આનંદમય રહે અને પ્રહલાદ કહેવાય. વાસ્તવમાં આ જગતમાં પૂર્ણ આનંદમય એક તો ભગવાન છે અને બીજા ભગવાનના ભક્તો છે. ભગવાન અને ભગવાનના ભક્તો સિવાય પૂર્ણ આનંદમય કોઈ નથી. પ્રહલાદ ભગવાન શ્રી વિષ્ણુની ભક્તિ કરે, હિરણ્યકશિપુ પ્રહલાદને ભણવા માટે ગુરુકુળમાં મોકલે. એ ગુરુકુળમાં પ્રહલાદના ગુરુ શુક્રાચાર્યના પુત્ર શંડ અને અમરક હતા. પ્રહલાદને રાજનીતિનું જ્ઞાન ભણાવે, બધું યાદ કરી લે, અને જ્યારે ફ્રી પીરિયડ હોય ત્યારે પ્રહલાદ એના મિત્રોને ઉપદેશ આપે. એવો જ એક દિવસ ગુરુ શંડ અને અમરક પોતાના ગૃહ કાર્ય કરવા માટે ગુરુકુળથી ઘરે ગયા હતા. પ્રહલાદના બધા મિત્રો રમતા હતા, પણ પ્રહલાદનું મન ક્યારેય રમવામાં નહોતું લાગતું, એ તો સદૈવ ભગવાનનું સ્મરણ કરતા. એકવાર પોતાના મિત્રોને રમતા જોઈ પ્રહલાદ મિત્રોને બોલાવે છે, હે મિત્રો અહીંયા આવો, અહીંયા આવો, મારે તમને કંઈક કહેવું છે. પ્રહલાદ એ ઝાડ નીચે બેસે, બધા મિત્રો આવીને બેસે, અને પ્રહલાદ બહુ સુંદર ઉપદેશ આપે છે. શ્રીમદ ભાગવતમાં એ પ્રહલાદ મહારાજનો ઉપદેશ અદ્ભુત રૂપે વર્ણવાયેલો છે. પ્રહલાદ કહે છે કે હે મારા મિત્રો, કોમાર આચરેત પ્રાજ્ઞો ધર્માન ભાગવતા નિહ દુર્લભમ માનુષમ જન્મ તદપ્ય ધ્રુવ મર્થદમ. આ સંસારમાં પ્રાજ્ઞ, જ્ઞનો અર્થ થાય જ્ઞાની, અને પ્રાજ્ઞનો અર્થ થાય પૂર્ણ જ્ઞાની. આ સંસારમાં જે બુદ્ધિમાન છે એ ક્યારે પણ રમત ગમતમાં ધ્યાન નથી આપતા. પ્રાજ્ઞ ભાગવત ધર્માન આચરેત, જે બુદ્ધિમાન વ્યક્તિ છે એ ભાગવત ધર્મનું પાલન કરે છે. ભાગવત ધર્મ એટલે સનાતન ધર્મ. બુદ્ધિમાન વ્યક્તિ સનાતન ધર્મનું પાલન કરે. તો માનો પ્રહલાદના મિત્રો કહે, ઠીક છે અમે પણ ધર્મનું પાલન કરશું, અત્યારે તો રમવા દો. પ્રહલાદ કે નહીં, કુમાર આચરેત, આ સનાતન ધર્મનું પાલન કુમાર અવસ્થાથી થવું જોઈએ. અમુક લોકો કહેતા હોય કે જ્યારે ઉંમર થઈ જશે પછી ભક્તિ કરશું, પણ શાસ્ત્ર કહે છે, સંતો કહે છે, પ્રહલાદ મહારાજ કહે છે કે આ ભજન ભક્તિ કુમાર આચરેત, કુમાર અવસ્થાથી જ થવી જોઈએ. જ્યારથી બાળક સમજતો થાય 5 વર્ષની ઉંમરથી ભક્તિ શરૂ કરી દેવી જોઈએ. કારણ કે આ કુમાર અવસ્થા જ ભક્તિ કરવા માટે યોગ્ય છે. પ્રહલાદ મહારાજ કહે છે, કારણ કે મોટા થઈને તમે એટલા કામમાં વ્યસ્ત થઈ જશો, ભગવાન યાદ નહીં આવે. અને એનો શું ભરોસો તમે મોટા થશો કે નહીં થાવ? કુમાર અવસ્થામાં જ કદાચ મૃત્યુ થઈ ગયું. માટે હું કહું છું, દુર્લભમ માનુષમ જન્મ. આ મનુષ્ય જીવન બહુ દુર્લભ છે. એ 84 લાખ ના ચક્કર કાપ્યા પછી મનુષ્ય જીવન પ્રાપ્ત થાય છે. ઘણી વાર આપણે 84 લાખ બોલતા હોય, પણ એ 84 લાખ એ કરોડો કરોડો વર્ષે પૂરા થાય. એ 9 લાખ જન્મ પાણીમાં લેવા પડે, 20 લાખ પ્રકારના ઝાડ ઇત્યાદિ બનવું પડે, 11 લાખ પ્રકારના કીડા બનવું પડે, 10 લાખ પ્રકારના પક્ષીના શરીર બદલવા પડે, 30 લક્ષાણી પશવ, 30 લાખ પ્રકારના પશુ બનવું પડે, અને ત્યારબાદ મનુષ્ય જીવન પ્રાપ્ત થાય છે. ભગવાન રામચંદ્ર પણ અયોધ્યાના વાસીઓને ઉપદેશ આપે છે.
બડે ભાગ માનુષ તન પાવા.
હે મારી પ્રજાઓ, બડે ભાગ માનુષ તન પાવા, સુર દુર્લભ સંત હી ગાવા. આ મનુષ્ય જીવન બહુ દુર્લભ છે, બહુ ભાગ્યથી મળે છે, બધાને નથી મળતું. જેને મળ્યું છે એ બહુ ભાગ્યશાળી છે. તો મનુષ્ય જીવન ભાગ્યશાળી એટલા માટે, કારણ કે મનુષ્ય જીવનમાં આ 84 લાખના ચક્કરમાંથી મુક્ત થવાનો ઉપાય કરી શકીએ. આપણે જે આ સંસારના બંધનમાં ફસાયેલા છીએ, એ સંસાર બંધનમાંથી મુક્ત થવા માટે મનુષ્ય જીવન જ ઉપયુક્ત છે. ગાય, બળદ, ગધેડા, કૂતરા, આ લોકો આ સંસારના બંધનમાંથી મુક્ત થવાનો ઉપાય ન કરી શકે. સંસારિક બંધનમાંથી મુક્ત થવાનો ઉપાય માત્ર મનુષ્ય કરી શકે. મનુષ્ય કથા સાંભળી શકે, સમજી શકે, ભક્તિ કરી શકે. માટે આ મનુષ્ય જીવન બહુ ઉત્તમ છે. પણ દુઃખની વાત છે, તદપ્ય ધ્રુવ મર્થદમ તદ અપી અધ્રુવમ. આ મનુષ્ય જીવનનો ભરોસો નથી, ક્યાં સુધી રહે, કેટલા વર્ષ જીવશું, કોઈ ભરોસો નહીં. માટે મનુષ્ય જીવન પ્રાપ્ત કરી મનુષ્યનું એક જ કર્તવ્ય હોવું જોઈએ કે આપણે ભગવાનની ભક્તિ કરીએ. ગોસ્વામી તો અહીંયા સુધી કહે છે, જીન હરિ ભગત, જીન હરિ ભક્તિ હૃદય નહીં આની, જીવન સૌ સમાન સો પ્રાણી. મનુષ્ય જીવન પ્રાપ્ત કરી જેના હૃદયમાં ભગવાનની ભક્તિ નથી, એનું જીવન મૃત દેહ સમાન છે. માટે આટલું સુંદર શરીર મળ્યું, આ શરીરથી ભક્તિ કરવી જોઈએ. માનો મનમાં પ્રશ્ન થાય, જો ભક્તિ જ કરશું તો ઓફિસે કોણ જશે, સુખ કેમ મળશે? ત્યારે પ્રહલાદ મહારાજ કહે છે, તત પ્રયાસો ન કર્તવ્ય. તમારે સુખી થવાનો કોઈ પ્રયાસ કરવાની જરૂર નથી. યત આયુર્વય પરમ. જો તમે સુખી થવાનો પ્રયાસ કરી રહ્યા છો તો એ પ્રયાસ વ્યર્થ છે. બહુ સુંદર દ્રષ્ટાંત આપે છે, જેમ આપણી ક્યારેય ઈચ્છા નથી હોતી કે આપણા જીવનમાં દુઃખ આવે. કોણ એવી ઈચ્છા રાખે છે કે મારા જીવનમાં દુઃખ આવે? અને ક્યારે પણ દુઃખી થવા માટે આપણે કોઈ કાર્ય પણ નથી કરતા, આપણી ઈચ્છા પણ નથી અને એવું કોઈ કાર્ય પણ નથી કરતા જેથી આપણા જીવનમાં દુઃખ આવે. છતાં પણ જીવનમાં દુઃખ આવી જાય છે. વગર પ્રયાસે વગર મહેનતે જેમ આપણા જીવનમાં દુઃખ આવે છે એમ વગર પ્રયાસે અને વગર મહેનતે આપણા જીવનમાં સુખ પણ આવશે. એ સુખી થવા માટે રાત દિવસ પ્રયાસ કરવાની જરૂર નથી. જો આપણા કર્મમાં આપણા જીવનમાં સુખ લખ્યું જ હોય તો વગર પ્રયાસે વગર મહેનતે સુખ આવશે. ઘણા લોકોને આની પર વિશ્વાસ ન થાય. એકવાર એક ગુરુજી આવું પ્રવચન કરી રહ્યા હતા કે તમારા નસીબમાં સુખ લખ્યું જ હોય તો એ આવવાનું છે, તમે મહેનત ના કરો તો પણ. એ પ્રવચન પછી શિષ્યએ ગુરુજીને પ્રશ્ન પૂછ્યો, અચ્છા તો તમે કયો કાલે મારા જીવનમાં સુખ લખ્યું છે કે દુઃખ? તમે એમ કહો કાલે બપોરે ભોજનમાં મને ખાવા માટે શું મળશે? ગુરુજીએ કીધું કાલે બપોરે તને ભોજનમાં ખીર મળશે. તો લાય ગુરુજીને ચેલેન્જ આપી, અને કદાચ તમારું આ વાત ખોટી પડે તો? એ કે પડે જ નહીં, તમારા નસીબમાં ખીર લખી છે અને કદાચ તમે પ્રયાસ નહીં કરો તો પણ તમને ખીર મળશે. હલો શિષ્ય ગુરુજીને ખોટા સાબિત કરવા હતા, મનમાં વિચાર કરે હું ઘરે રહું તો મને ખીર મળશે ને. કીધું હું કાલે સવારમાં ઘરેથી જંગલમાં છુપાઈ જઈશ અને પછી ગુરુજીને ખોટા સાબિત કરીશ. એ વ્યક્તિ બીજા દિવસે સવારે ઘરેથી જંગલમાં આવ્યો જાય અને એ જંગલમાં જઈ એક વૃક્ષ ઉપર ચડીને બેસી જાય. પણ એ જ સમયે એ ગાય અને બકરી પાળવા વાળા જંગલના રસ્તેથી નીકળે, નીકળતા નીકળતા થાકી જાય અને આજે વૃક્ષ ઉપર બેઠો છે એ જ વૃક્ષ નીચે આ ગાયોને બાંધી બકરીને બાંધીને નીચે બેસી જાય. વિચાર કરે હવે ભૂખ લાગી છે શું કરું? તો અમુક લોકોએ કીધું ભાત તો આપણી પાસે છે, ચોખા પડ્યા છે, સાકર પણ પડી છે, ગાયને દોઈ નાખીએ અને ખીર બનાવી. નીચે ચૂલો બનાવ્યો, તપેલું મૂક્યું, ખીર બનાવવાનું ચાલુ થયું. ઓલો ઉપર બેઠો બેઠો વિચાર કરે ખીર ભલે બને પણ હું ખાવાનું નથી. જો એની ઈચ્છા નથી, ઈચ્છા નથી ખીર ખાવાની, સુખી થવાની ઈચ્છા નથી, પણ છતાંય નસીબમાં લખ્યું એને એ ગમે નાથી આવી જાય. એ ખીર બનાવી રહ્યા હતા, ગરમ થતી હતી, એ જ સમયે ખબર પડી કે અમુક ડાકુ લૂંટેરા એ બાજુના ગામને લૂંટીને આ જ રસ્તે પસાર થવાના છે. આ લોકોને વિચાર થયો કે આપણા આ પશુઓને લૂંટી જશે. એ પોતપોતાના પશુઓને લઈને ત્યાંથી ભાગી ગયા. બે જણાએ કીધું ઓલી ખીર, એ કે આ પશુઓ જો બચી ગયા ને તો ખીર બીજી વખત બનશે. એ ભલે પડી રહી, ભાગો ભાગો અહીંયાથી. એ ખીરનું તપેલું ઉકળી રહ્યું છે ને આ લોકો ભાગી ગયા ત્યાંથી. અને એ ડાકુ લૂંટેરા એ રસ્તે ઘોડા ઉપર સવાર થઈ ત્યાંથી આવતા હતા. આવતા આવતા એણે એ ઝાડની નીચે ખીરનું તપેલું જોયું. બધા ઊભા રહી ગયા, એ ડાકુ નીચે ઉતર્યા, એના અનુચરો નીચે ઉતર્યા. જોયું સરદાર ખીર બહુ સુંદર છે. સરદાર કે હાલો આપણે બેસીને ખાઈએ. આને તો એ ટોળીમાંથી એક ડાકુ બોલ્યો, સરદાર તમને ખબર નથી આપણને મારવાની સાજિશ બનાવી છે. તમને ખબર નહીં આમાં ઝેર ભળાવી દીધું છે. અમુક લોકોએ આપણને મારવાનો પ્લાન બનાવ્યો છે અને જેવા આપણે આ ખીર ખાશું આપણે મરી જશું. એ ડાકુએ કીધું વાત સાચી છે, પણ આવું કાર્ય કર્યું છે કોણે? ગોતો એને, અહીંયા જ કંઈક હશે, એ દૂર નહીં ગયો હોય, અહીંયા જ ગોતો તમે. આખી ડાકુની મંડળી ગોતવા માંડી. ગોતતા ગોતતા એક ડાકુની નજર ઝાડ ઉપર ગઈ. કીધું મળી ગયો, પકડાઈ ગયો ચોર. એ આ ખીરમાં ઝેર નાખવા વાળો પકડાઈ ગયો. બે ત્રણ ડાકુ ઝાડ ઉપર ચડ્યા, બધાને નીચે નહોતું ઉતરવું. એને ઢસડીને નીચે ઉતાર્યો. અને ડાકુએ કીધું તે આમાં ઝેર નાખ્યું છે, એ કે મેં ઝેર નથી નાખ્યું. તો કે ચલો તું પેલા ખીર તું ખા. બોલો કે હું ખીર તો નહીં જ ખાઉં. ડાકુ કે તે જ આમાં ઝેર નાખ્યું છે. એના હાથ બાંધ્યા, પગ બાંધ્યા. એ ખીર નહોતી ખાવી, છતાંય ડાકુએ પ્રાણે એને ખીર ખવડાવી. બીજા દિવસે દોડતા દોડતા ગુરુજીના ચરણોમાં પડી ગયો. ગુરુજી હું હારી ગયો, તમે જીતી ગયા. મેં ઈચ્છા નહોતી કરી, છતાં પણ મને ખીર મળી. એવી જ રીતે ભક્તો, જેમ આપણે દુઃખી થવાનો પ્રયાસ નથી કરતા છતાં પણ આપણા જીવનમાં દુઃખ આવી જાય છે, એમ જ આપણે સુખી થવાનો પ્રયાસ નહીં કરીએ, જો લખ્યું હશે તો જીવનમાં સુખ આવશે. માટે તત્પ્રયાસો ન કર્તવ્ય, એ સુખી થવાના રાત દિવસ પ્રયાસ ન કરવા જોઈએ. તો પ્રયાસ સામે શેની માટે કરવા જોઈએ? ભક્તિ માટે. ઘણી વખત લોકો કહેતા હોય કે અમારા નસીબમાં તો ભક્તિ નથી લખી. તમારા નસીબમાં છે એટલે તમે કરો છો. જુઓ, આ ભક્તિ નસીબનો ખેલ નથી. ભક્તિ સિવાય જેટલી પણ વસ્તુ છે, ધન સંપત્તિ, ગાડી બંગલા, પત્ની પુત્ર, આ બધું નસીબથી મળે છે. તમે ગમે એટલો પ્રયાસ કરો, તમારા નસીબમાં જેવું લખ્યું છે એ જ મળશે. પણ ભક્તિ જે છે સ્વતંત્ર છે. એવું નથી કે આ ફલાણા નસીબમાં ભક્તિ લખી છે તો એ જ કરે, અમે ન કરી શકીએ. ભક્તિ કોઈ પણ કરી શકે. ભક્તિ સ્વતંત્ર, સકલ ગુણ ખાની. ભગવાન રામચંદ્ર કહે છે ભક્તિ પૂર્ણ રૂપે સ્વતંત્ર છે, કોઈ પણ કરી શકે. ગમે એટલો પાપી વ્યક્તિ પણ ભક્તિ કરી શકે, સંત મહાત્મા પણ ભક્તિ કરી શકે, એક બાળક પણ ભક્તિ કરી શકે, એક વૃદ્ધ પણ ભક્તિ કરી શકે. ભક્તિ સ્વતંત્ર છે. માટે જીવનમાં પ્રયાસ જે છે મહેનત ભક્તિ માટે કરવી જોઈએ. પણ દુર્ભાગ્ય છે, દુઃખની વાત છે, જેની માટે પ્રયાસ કરવાનો છે એની માટે કરતા નથી, અને જીવનમાં જે લખ્યું છે જે થવાનું છે એની માટે રાત દિવસ પ્રયાસ કરીએ છીએ. પ્રહલાદ મહારાજ કહે, જો તમે આમ રાત દિવસ પ્રયાસ કરતા રહેશો, ભક્તિ નહીં કરો, અને અત્યારે ભક્તિ નહીં કરો તો પછી ક્યારેય સમય નથી મળવાનો. એ ગણાવે છે કે માની લો તમારી ઉંમર 100 વર્ષની હોય, જો કે 100 વર્ષ અત્યારે કોઈ જીવતા નથી, એ તો જૂના જમાનાના લોકો 100, 110 ખેંચી લેતા. અત્યારે છતાંય માની લો આપણી ઉંમર 100 વર્ષની હોય, એમાં 12 કલાક આપણે સૂઈએ છીએ અને 12 કલાક કામ કરીએ. દિવસમાં 24 કલાકમાં જો 12 કલાક આપણે સુવાનું હોય તો એ 100 વર્ષમાંથી 50 વર્ષ તો સુવામાં નીકળી ગયા. એક ગણતરી કરો તમે જીવનની. જેમ આપણે દિવાળીના સમયે આખું વર્ષ ધંધો બિઝનેસ કર્યો હોય એના ચોપડામાં હિસાબ ગણતરી કરીએ, એમ ક્યારેક ક્યારેક આપણા જીવનની ગણતરી કરવી જોઈએ. કદાચ આપણું 100 વર્ષનું જીવન હોય કે 80 રાખું, તમે કયો એટલા રાખો? 80 રાખીશ તો વધારે ટેન્શન આવશે, 100 જ રાખીએ ચલો ને, પછી બાદબાકી કરી નાખજો. કદાચ આપણું જીવન 100 વર્ષનું હોય એમાં 50 વર્ષ તો સુવામાં વયા ગયા. વિધા કેટલા? 50 વર્ષ. આ હું નથી કહેતો, આ ભાગવતમાં લખ્યું છે. પ્રહલાદ મહારાજ ગણાવે છે સંસ્કૃતમાં, પુંસો વર્ષ શતમ આયુ. પુંસો, પુરુષની, મનુષ્યની ઉંમર 100 વર્ષની હોય, 50 વર્ષ સુવામાં વયા જાય, વધે 50 વર્ષ. ઈ 50 વર્ષમાંથી 20 વર્ષ તો બાળપણમાં વયા જાય, ભણવામાં અને રમવામાં. 50 વર્ષમાંથી 20 વર્ષ બાળપણમાં વયા જાય, અને જે છેલ્લા 20 વર્ષ છે ગડપણના 20 વર્ષ, એમાં કાંઈ થતું નથી. આજે હશે ગળા થઈ ગયા છે ને પૂછી જજો. છેલ્લા 20 વર્ષ ગડપણમાં કઈ થતું નથી અને પેલા 20 વર્ષ બાળપણમાં વયા ગયા, વજા કેટલા 10 વર્ષ. જો 100 વર્ષની ઉંમર હોય તો વજા 10 વર્ષ. અને એ 10 વર્ષમાં લગ્ન કરવાના, પુત્ર કરવાના, એના લગ્ન કેટલો વહીવટ કરવાનો. હવે તમે કહો આમાં ભક્તિ ક્યાં કરો? કોઈ ચાન્સ નહીં. પ્રહલાદ મહારાજ કે છે, કથમ પ્રિયાયા અનુકંપિતાયા સંગે રહસ્ય રુચિરાંશ મંત્રાન સુહેસુત સ્નેહ સીત શિશુનામ કલાક્ષરાણામ અનુરક્ત ચિત્ત. કથમ, કેવી રીતે તમે ભક્તિ કરશો? કારણ કે અત્યારે તો તમને કોઈ ટેન્શન નથી, તમે ફ્રી છો, પણ પછી તમે મોટા થશો તો તમારા લગ્ન થશે અને પછી એક બહુ સુંદર સ્ત્રી પત્ની તમારા ઘરે આવશે અને ઈ પત્ની જ્યારે ઘરે આવશે, જ્યારે નવા નવા દિવસો હશે, તમે પાણી માંગશો તો દૂધનો ગ્લાસ આપશે, ઈ પ્રેમથી સ્નેહથી તમારી સાથે વાત કરશે, ઈ સમયે તમને ક્યાં ભગવાન યાદ આવવાના. અને પછી લગ્ન થયા પછી એના પુત્રો થશે, સંતાનો. એ સંતાનોને ભણાવવાના, ઇંગ્લિશ મીડિયમમાં નાખવાના, એનું ટ્યુશન, એને મોટા કરવાના. ક્યાં ભગવાન યાદ આવશે? અને નાના નાના ભૂલકાઓ જ્યારે એ તોતલી ભાષામાં મમ્મી અને પપ્પા બોલે, એ બાળકોની જે સુંદર વાણીમાં જે આનંદ છે, જ્યારે આનંદ લેતા હશો તમને ક્યાં ભગવાન યાદ આવશે? નહીં આવે. અને એમાં બાળકો મોટા થશે, એના લગ્ન કરાવવાના, એમાં પુત્રી હોય તો એને સારું સાસરું મળ્યું હશે, સુખી છે દુઃખી છે. એ કરતા કરતા એક દિવસ એવો આવશે કે આપણે જ બનાવેલી જંજાળમાં આપણે જ ફસાઈને મરી જશું. ત્યજેત કોશસ્કૃ દિવેહ માન કર્માણી લોભાન અનુતૃપ્ત કામ ઓપસ્ય જેહમ બહુમન્ય માન કથમ વિરજ્યેત દુરંત મોહ. રેશમના કીડાને તમે જોયો હશે, રેશમનો કીડો જ્યારે ઘર બનાવે, પોતાની લાળ ગ્રંથિથી ઘર બનાવે, પોતાની આજુબાજુ ઘર બનાવવાનું શરૂ કરે, બનાવતા 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 એક દિવસ એવું ઘર બનાવી નાખે કે એ ઘરની બહાર એને નીકળવું હોય પણ નીકળી ન શકે, એમાં તડપે, બહુ નીકળવાનો પ્રયાસ કરે પણ એ નીકળી શકે નહીં અને તડપી તડપીને એના જ બનાવેલા ઘરમાં એ મરી જાય. એમાં આપણે જીવ સ્વતંત્ર હે, લેકિન ખુદ અપની બુદ્ધિ સે પ્રયાસ કરતે હૈ, વિવાહ કરતે હૈ, બિઝનેસ કરતે હૈ, ઓર અપને હી બનાએ હુએ ઘર મે એક દિન તડપ તડપ કર મર જાતા હૈ, ભજન નહીં કર સકતા. હું એમ નથી કહેતો ઘર ન બનાવવું જોઈએ, ગૃહસ્થી બહુ સારી વસ્તુ છે, વિવાહ કરવા જોઈએ, ઘર બનાવવું જોઈએ, પણ એ ઘરમાં કમસે કમ એક દરવાજો તો છોડવો જોઈએ, મંદિરમાં જવાનું કમસે કમ રવિવારે, રજાના દિવસે કથામાં જવું, મંદિરે જવું. પણ લોકો એટલા આસક્ત થઈ જાય છે, એટલા મગ્ન થઈ જાય છે, ભજન કરવાનો દરવાજો નથી છોડતા અને એક દિવસ મૃત્યુ આવી જાય અને આ સંસારમાંથી ગમે એટલું સારું ઘર બનાવ્યું હોય, ગમે એટલા સ્વજનોને સુખી રાખ્યા હોય, ગમે એટલો સારો વ્યવહાર કર્યો હોય, પણ એ સમાજ જે છે એ આપણને મરવાથી નહીં બચાવી શકે. આપણે કહેતા હોય ને, અમે તો વ્યવહારમાં પરફેક્ટ છીએ, અમારો વ્યવહાર એટલે અમારી સાથે અમારી તુલનામાં કોઈ ન આવે, પણ તમે ગમે એટલો સારો વ્યવહાર કરો, જેની સાથે વ્યવહાર કર્યો છે એ મરવાથી એક મિનિટ પણ વધારે બચાવી શકશે? કોઈ નહીં બચાવી શકે. માટે ભગવત ભજન કરી લેવું એ જ મનુષ્ય જીવનની બુદ્ધિમાની છે. હું એમ નથી કહેતો કામ ન કરવું જોઈએ, કામ કરવું જોઈએ, પણ અતિ જે છે અતિ વસ્તુ ન હોવી જોઈએ. ચાણક્ય પંડિત નીતિશાસ્ત્રમાં કહે છે, અતિ રૂપા હતા સીતા અતિ ગર્વેણ રાવણ. જેના જીવનમાં અતિ થઈ ગયું છે એનું પતન નિશ્ચિત છે. અતિ રૂપ હોવાને કારણે સીતાનું અપહરણ થઈ ગયું, અતિ અભિમાન હોવાને કારણે રાવણને મરવું પડ્યું. અતિ દાનાદ બલિ બંધો, અતિ દાન કરવાને કારણે બલિ મહારાજને બંધાવવું પડ્યું. માટે અતિ સર્વત્ર વર્જયેત, અતિ જે છે બધી જગ્યાએ વર્જિત છે. કામ કરું જીવનમાં આ મનુષ્ય દેહ ટકી રહે, પુત્ર પત્નીનું પાલન થાય, એટલું ધન અર્જન કરવું, પણ જરૂરત કરતાં વધારે ધન પણ જીવનમાં દુઃખ ઉત્પન્ન કરે છે. અને કદાચ આપણે વધારે ધન કમાઈ પણ લીધું હોય, મર્યા પછી સાથે તો નથી લઈ જવાના. સિકંદરનું નામ તમે સાંભળ્યું હશે. એ સિકંદર ની ઈચ્છા થઈ કે આખી દુનિયા ઉપર વિજય પ્રાપ્ત કરું, આખી દુનિયાને જીતી લઉં. એના પિતા પુરુએ સમજાવ્યું, બેટા દુનિયાને જીતીને શું કરીશ? હોય ને ઘણા લોકોને વિચાર હોય કે કરોડપતિ બનવું, અરબપતિ બનવું. પણ તમે કરોડપતિ બનો કે અરબપતિ બનો, પાંચ રોટલી ખાતા હો તો પાંચ જ ખાવ, પચાસ થોડી ખાવાના છે. કદાચ આપણી પાસે પૈસો વધી ગયો હોય તો પાંચ રોટલી ખાતા હોય તો પાંચ જ ખાવાના છે. અને એક જોડી કપડાં પહેરતા હોય તો એક જોડી, પાંચ પાંચ શર્ટ પહેરીને થોડી આંટા મારવાના છે. ખાવાનું પણ એટલું છે, પહેરવાનું પણ એટલું છે. અને જેની પાસે કરોડો રૂપિયા હોય એ ખીચામાં લઈને તો ફરતા નથી, એ ક્યાંક આંગળીયામાં પડ્યા હોય, બેલેન્સ હોય કે બેંકમાં પડ્યા હોય. અને એ આંગળીયામાં કે બેંકના એને કામમાં આવવાના નથી, એમાં જ પડ્યા રહેશે ને આ વયો જશે. તો બસ એક મનમાં એવું છે કે આપણું આટલું બેલેન્સ છે, તો મનમાં તમારે એમ રાખવું હોય કે આપણું બેલેન્સ છે તો મનમાં રાખો ને આ જેટલી બેંક છે બધી આપણી છે, અને ખુશ રહો, ભજન કરો. સિકંદરના પિતાએ સમજાવ્યો, પણ સિકંદર સમજે નહીં અને આખી દુનિયાને જીતવા માટે નીકળ્યો. કહેવાય છે કે લગભગ 80% દુનિયાને જીતી લીધી. ખબર પડી આને કેન્સરનો રોગ છે. સિકંદર પાછો ઘરે ફેર્યો અને ઘરે આવી સિકંદરની મૃત્યુ બહુ નિકટ હતી, પણ મરતા પહેલા સિકંદરે એના અનુચરોને કીધું કે મર્યા પછી તમે જો મને પૃથ્વીમાં દાંટો ને તો મારા બંને હાથ બહાર રાખજો. કીધું આપણા કુટુંબમાં ક્યારેય આવું થયું નથી, તમે કેમ આ બંને હાથ બહાર રાખવાનું કહો છો? સિકંદર કે જીતેજી હું તો ન સમજો, પણ કળિયુગમાં આવવા વાળી જનતા તો સમજી શકે કે સિકંદર જ્યારે આ દુનિયામાં આવ્યો હતો ત્યારે બંને હાથ ખાલી હતા, અને સિકંદર જ્યારે આ દુનિયાથી જઈ રહ્યો છે બંને હાથ ખાલી છે. આખી દુનિયાને જીતી લીધી હતી. એક કવિએ લખ્યું છે ને, ઇકઠે કર જહા કે ઘર સભી મુલકો કે માલિક થે, બધા શહેર અને ગામનો માલિક, આખી અડધી દુનિયાનો માલિક સિકંદર. ઇકઠે કર જહા કે ઘર સભી મુલકો કે માલિક થે, સિકંદર જબ ગયા દુનિયા સે તબ દોનો હાથ ખાલી થે. સંસારમાંથી શું લઈ જશો? કારણ કે આ ભૌતિક ધન મર્યા પછી સાથે નથી આવતું. વાસ્તવમાં જો કમાવું જ હોય તો એવું ધન કમાવું જે મર્યા પછી પણ સાથે આવે. બુદ્ધિમાન લોકો એવું ધન કમાય જે મર્યા પછી સાથે આવે. અને એ ધન કયું? એ છે ભગવાનના નામ રૂપી ધન, ભક્તિ રૂપી ધન. ભગવાનના નામ રૂપી ધન એવું છે જે ધન આ જીવનમાં પણ સુખી કરી દે અને મર્યા પછી પણ સાથે આવે. તમે જો આ આ મનુષ્ય જીવનમાં આ જન્મમાં કદાચ 500 કરોડ રૂપિયા કમાણા હો, અને એ બેંક બેલેન્સમાં પડ્યા છે ને, તમારું મૃત્યુ થઈ ગયું હોય અને બીજો જન્મ થાય તો તમે એમ ન કહી શકો ઓલા બેલેન્સ લાવો હવે, એ બીજા જન્મમાં તમારે ફરીથી કમાવાના રહે, એ કેરી ફોરવર્ડ ન થાય. પણ ભગવાનના નામનું ધન કેવું છે, તમે 60% ભક્તિ કરી અને કદાચ તમારું મૃત્યુ થઈ ગયું, બીજો જન્મ તમને મનુષ્યનો મળે, પછી તમારે એ પહેલેથી ભક્તિ ન કરવી પડે, એ 61 ચાલુ થાય, એ કેરી ફોરવર્ડ થાય, એ બેલેન્સ પાછું મળે. ઘણી વખત આપણા મનમાં થાય ને, આ 5 વર્ષના છોકરાઓ ભક્તિ કરવા માંડ્યા છે, એ આ જન્મનું નથી, એ ગયા જન્મનું છે, એને ગયા જન્મમાં ભક્તિ કરેલી છે ત્યાંથી ચાલુ થાય છે. અમુક લોકો અમારી સંસ્થામાં આવે, કથામાં આવે, 7 દિવસમાં એ 16 માળા ચાલુ કરી નાખે, એ બધું છોડી દે, કારણ કે એને ગયા જન્મમાં કંઈક કર્યું છે. તો ભક્તિ જે છે એ અવ્યય ધર્મ છે, એનો ક્યારે વ્યય નથી થતો. આ સંસારમાં કોઈ પણ વસ્તુ કરો એનો વ્યય થઈ જાય, નષ્ટ થઈ જાય, પણ ભક્તિનો ક્યારે નાશ નથી થતો. નેહા વિક્રમ નાશોસ્તિ પ્રત્યવાયોન વિદ્યતે સ્વલ્પમ અપિ ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત. આ ભગવત કથા, ભગવાનનું નામ, ભગવાનની ભક્તિ એક એવી વસ્તુ છે જે ક્યારે નષ્ટ નથી થતી, અને જો થોડી પણ કરવામાં આવે તો એ મોટા મોટા ભયથી આપણને મુક્ત કરી દે છે. માટે વાસ્તુમાં મહેનત કરવી હોય, કમાવું જ હોય તો ભગવાનના નામરૂપી ધન કમાવું જોઈએ. ભગવત નામરૂપી ધન કમાવાથી જ વાસ્તવિક સુખ મળશે, અને સાચું સુખ ભગવાનના નામમાં છે. અમારા વ્રજના સંત બહુ સુંદર કહે છે, વો મોદન મુક્તિ કે મંદિર મે જો પ્રમોદ ભરા બ્રજધામ મે હૈ. કહે છે જે આનંદ ભગવાનના ધામમાં છે એ આનંદ મુક્તિના મંદિરમાં પણ નથી. જે સુંદરતા ભગવાન શ્રી કૃષ્ણમાં છે એ સુંદરતા સંસારમાં કોઈમાં નથી. વો મોદન મુક્તિ કે મંદિર મે જો પ્રમોદ ભરા બ્રજધામ મે હૈ. ન સુમેન સરોજ સુધારસ મે જો લલામ લતા અભિરામ મે હૈ. ઉતની છબિ રાસી અનંત કહાં જીતના છબિ સુંદર શ્યામ મે હૈ. ઉતના સુખ ઓર કહી ભી નહીં જીતના સુખ કૃષ્ણ કે નામ મે હૈ. ભગવાન શ્રી કૃષ્ણના નામમાં જેટલું સુખ છે બીજી કાંઈ નથી. માટે હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ, રામ રામ હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ, રામ રામ હરે હરે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ, રામ રામ હરે હરે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ, રામ રામ હરે હરે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ, રામ રામ હરે હરે. હરે કૃષ્ણ